વડતાલના ત્રીજા વચનામૃતમાં ત્રણ પ્રશ્ન છે. શ્રીજી મહારાજ પ્રથમ બોલ્યા કે આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં ચાર વાના જેમાં હોય એકાંતિક ભક્ત કહેવાય. ધ્યાન રાખજો, આપણે એકાંતિક છીએ કે અનેકાંતિક, ચાર વાના કયા હોવા જોઈએ? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ ચાર વાના જેમાં હોય એકાંતિક ભક્ત. અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ એને જ ગણવો કે ભાઈ અમારા સત્સંગમાં બહુ મોટેરા છે. કોણ મોટેરા? જેમાં આ ચાર વસ્તુ હોય તે. પણ એ ચાર વસ્તુ સંપૂર્ણ ન હોય, એક જ વસ્તુ મુખ્ય હોય આ ચારમાંથી, છતાં બાકીના ત્રણેય એમાં આવી જાય, એવું કયું સાધન છે? શ્રીજી મહારાજનો આ પ્રશ્ન. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ એવો તો એક ધર્મ છે, ધર્મ હોય તો બાકીના ત્રણેય વાના એ પુરુષમાં આવે. શ્રીજી મહારાજે આ ઉત્તરને અધ વચ્ચેથી કાપી નાખ્યો, છેદ ઉડાવી દીધો. શ્રીજી મહારાજ કહે છે, ધર્મ તો વિમુખ માણસમાં હોય છે. અને પુરાણોની કથા યાદ કરીએ તો કેટલા અસુરોમાંય ધર્મ હતો. જરાસંધ મોટો અસુર, પણ સવારના સમયમાં કલાક સુધી ગમે તે બ્રાહ્મણ આવે એને વંદન કરતો, પૂજા કરતો, એ માગે આપતો. એટલે આમ કોઈ ને કોઈ પ્રકારે ધર્મ તો ગમે તેમાં હોય, એ વિમુખ માણસમાં ધર્મ હોય એને શું આપણા સત્સંગમાં મોટો કરશું? બંને સંતો મૌન થઈ ગયા. ગોપાળાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં, મુક્તાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં. શ્રીજી મહારાજ કે, સાંભળો, મહાત્મા સહિત ભગવાનની ભક્તિ હોય પછી આત્મનિષ્ઠા, ધર્મ, વૈરાગ્ય સામાન્ય હોય તોય પણ ક્યારેય ધર્મમાંથી પડે નહીં. કારણ કે એ તો એમ વિચાર કરે કે ભગવાનની આજ્ઞાથી તો બ્રહ્માદિક દેવો પણ આ બ્રહ્માંડનું કાર્ય કરે છે, માટે એવા ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય? માટે મહાત્મ્ય સહિત ભક્તિ એ જો હોય તો બાકીના ત્રણેય એમાં આવી જાય છે. તે સુખમુનિએ કહ્યું, મહારાજ એમ જો મહાત્મ્ય સહિત ભક્તિથી જ પરિપૂર્ણ થવાતું હોય તો પછી ચાર સાધનનું નામ લેવાની શી જરૂર? એકલી ભક્તિનું જ નામ લેવું જોઈએ ને. શ્રીજી મહારાજ કહે છે, અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો જ આ ત્રણવાના એમાં આવે, પણ સામાન્ય ભક્તિ હોય તો ત્રણનો સમાવેશ ન થાય. હવે અસાધારણ ભક્તિના ઉદાહરણ મહારાજ આપે છે. જેમ પ્રથુ રાજાને ભગવાને વર માગવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા, બીજું કઈ ના માગ્યું. આ કઈ રીતે માગ્યું હશે? મહારાજ પ્રથુ રાજા ઉપર પ્રભુ રાજી થયા, કે છે માગો માગો માગો. બહુ ધર્મિષ્ઠ હતા, બહુ પરોપકારી રાજવી હતા, પ્રજા દુખી થતી હતી. તો પ્રથુ રાજાએ ખેતી કરતા શીખવાડ્યો, ખેતીનું સંશોધન પ્રથુ રાજાએ કર્યું. અને પ્રથુ રાજાએ આ ધરતીને ખેતી લાયક બનાવી, એટલે તો આનું નામ પડ્યું પૃથ્વી, એટલે નામ પડ્યું છે પ્રથુ ઉપરથી. આ બધું જોઈને ભગવાન રાજી થઈને કહે છે માગો. એટલે પ્રથુ રાજા કહે છે, મહારાજ તમે જો રાજી થયા હો તો 10,000 કાન આપો. 10,000 કાન શું કરશો? આટલા બધા કાનને શું કરશો? કોઈ ગોડાઉન ભરાયા તો 10,000 કાન. મહારાજ ગમે ત્યાં તમારી કથા થતી હોય ને એ સાંભળવા માટે. બે કાનમાં કેટલી શક્તિ હોય આનો સારાંશ, સારગર્ભિત અર્થ એ છે, આપણી પાસે ભગવાને બે કાન આપ્યા છે તો કેટલે દૂર બેઠા હોય તો એ કથા સંભળાય, બહુ તો આ દરવાજા સુધી બેઠા હો તો સંભળાય, કારણ કે બે જ કાન છે. પણ ચાર કાનની શક્તિ આ બેમાં મૂકી હોય તો પછી પ્લસ કરતા જ જાઓ. 100 કાનની શક્તિ આ બે કાનમાં આવે તો તો ઘેર બેઠા હોય તોય કથા સંભળાય, મંદિરમાં થતી હોય તોય. આવવું જ ન પડે, ઠંડીમાં બહાર નીકળવું ન પડે, આડા પડ્યા પડ્યા જ સાંભળીએ, શા માટે ના આવું થવું પડે. પણ 1000 કાનની શક્તિ આ બેમાં આવે તો તો બારગામ બેઠા હોઈએ ને તોય કથા સંભળાય. અને 10000 કાનની તાકાત ભેળી કરી અને આ બે પડદામાં મૂકી દીધી હોય તો કેટલા દૂર દૂર કથા થતી હોય, 1000 કિલોમીટર દૂર, છતાં સાંભળી શકાય. પૃથ્વી રાજાએ આ માગ્યું કે મારે તમારી કથા જ સાંભળવી છે, ગમે ત્યાં કથા થતી હોય અહીં બેઠા બેઠા સંભળાય. એટલે સ્પષ્ટતા કરી, નહીં તો બીજો ઘોંઘાટ કેટલો સંભળાય. પણ કથા જ ઝીલાય આ બે કાનમાં, બીજું કઈ ઝીલાય જ નહીં. આને કહેવાય અસાધારણ ભક્તિ. અને સાધારણ ભક્તિ કોને કહેવાય? બે કાને વધી પડે કથા સાંભળવામાંથી. બે કાનથી કથા ના, એક કાન હોય તો બહુ થઈ ગયો. હવે બીજો દ્રષ્ટાંત. ગોપીઓને રાસ ક્રીડામાં જવા ન દીધી. ભાગવતમાં 10મા સ્કંદમાં કથા છે, એક ગોપીને એમના પતિએ ઓરડામાં પૂરી દીધી, ભગવાનની બંસી વાગી પણ ત્યાં જવા ન દીધી. તો એ ગોપી કઈ રીતે ગઈ? રાસ ક્રીડામાં જવા ન દીધી, તે દેહ મૂકીને શ્રી કૃષ્ણ પાસે ગઈ. શરીર પડી રહ્યું અને આત્મા ચાલ્યો ગયો. એવી અસાધારણ ભક્તિ જેને હોય એમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ત્રણ આવી જાય છે. બાકી 5 કલાકનું ભજન કરીએ અને 23 કલાક અને 15 મિનિટ વ્યવહારમાં રહીને ભગવાનને ભૂલી જઈએ, તો એવી ભક્તિ કરતા હોઈએ ને તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ત્રણેને સાચવવા પડે છે, એમાં સમાવેશ ન થાય. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ એવી અસાધારણ ભક્તિ કયા ઉપાયથી આવે? બધા પ્રશ્નો જાણે અનુક્રમે છે, જરૂરિયાત પ્રમાણે. સ્વામી કહે છે તો હવે એવી ભક્તિ કઈ રીતે ઉદય થાય? તો શ્રીજી મહારાજ કહે છે, મોટા પુરુષની સેવા કરે તો મોટા પુરુષની સેવા થકી આવી અસાધારણ ભક્તિની પ્રાપ્તિ થાય છે. પણ હવે અહીં આગળ બહુ સરસ ચોખવટ આવશે. મોટા પુરુષ એટલે કેવા? મોટા એટલે અહીં ફૂટપટ્ટીથી માપવાના નથી, વજનથી માપવાના નથી, પંડિતાઈથી માપવાના નથી. મોટા પુરુષના 4 પ્રકાર છે. એક દીવા જેવા, બીજા મસાલ જેવા, ત્રીજા મોટા પુરુષ વીજળી જેવા, અને ચોથા વડવાનળ અગ્નિ જેવા. હવે દીવા જેવા મોટા પુરુષ હોય, આપણે દીવો ચાલુ કર્યો હોય તો તરત કેવું પડે, ભાઈ પંખો બંધ કરી દો, દીવો લોહી જશે. એટલે જેને સાચવ્યા જ પડે, સાચવવા જ પડે. સહેજ વિષયરૂપી વાયરો આવે અને જેનું મન ડોલી જાય એ દીવા જેવા. એ જ્યારે એ બાજુ બંધ દીવાલમાં હોય ત્યાં સુધી થોડું અજવાળું આપી શકે, 5-15 ફૂટ સુધી, બાકી જાજુ નહીં. એને બહાર જો ખુલ્લામાં લઈ જાવ તો દીવો ટકે જ નહીં. એટલે વિષયરૂપી લગાર વાયુ ફૂંકાવા માંડે અને જે પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થઈ જાય એ દીવા જેવા. એમની સેવા કરે કંઈ બહુ ફાયદો ન થાય. એમાં તો સામેથી આપણે તેલ પૂરવું પડે, ભાઈ તેલ નાખો, કોડિયામ ખાલી થવા આવ્યું છે. બીજા મસાલ જેવા, મસાલ કદાચ ઘણાએ નહીં જોયું હોય. આપણા દેશમાં મોટા સમારંભોમાં સભામાં મસાલ પેટાવાતી ધાતુનો લાંબો ધોકો હોય એના ઉપર એક સાધન હોય એમાં કપાસિયા કે એવું કંઈ નાખી દેવામાં આવે અથવા એમાં કપડાં લપેટી દેવામાં આવે તેલવાળા કરીને અને પછી એ પ્રગટાવે એટલે મોટો ભડકો થાય. આપણે અમદાવાદમાં શ્રીજી મહારાજ જતાંથી એક રિવાજ છે, સાંજે સંધ્યા આરતી થાય ત્યારે એ પ્રસાદીની મસાલ પ્રગટાવી અને નરનારાયણ દેવ પાસેથી એક માણસ રોજ મંદિરનો જે કર્મચારી દરરોજ પસાર થાય. ચાંદીની મસાલ છે. તો બીજા મોટા પુરુષ મસાલ જેવા, એટલે સામાન્ય પવન આવે તો એને વાંધો ના આવે, એ મસાલ પ્રગટાવીને આમ બહાર રોડ ઉપર જઈ શકાય. પણ જો જરા આંધી આવે ને પવન જોરદાર ફૂંકાય વંટોળીઓ આવે તો મસાલે ડૂલ થઈ જાય તરત જ. એટલે બીજા પ્રકારના મોટા પુરુષ એવા હોય કે સામાન્ય સ્થિતિમાં સામાન્ય સંજોગોમાં કોઈ દાડો ક્યાંય પણ એનું મન ડોલે નહીં, પણ ક્યાંય વિષય વાસનાના મજબૂત સંજોગો ઉભા થાય તો એ પણ લેવાઈ જાય, એનું મન પણ ચલાયમાન થઈ જાય. હવે ત્રીજો પ્રકાર મોટા પુરુષનો વીજળી જેવા, વીજળીમાં તેલ પૂરવું પડે, આકાશમાં વીજળી થાય છે એની વાત છે, વીજળીને કોઈ દાડો તેલ પૂરવું પડતું નથી. અને વીજળી ક્યાં ઝબૂકે છે? પાણીવાળા વાદળામાં. એને પાણીથી કોઈ ડર નથી, ગમે એવો પવન ફૂંકાય. અરે જેમ જેમ આકાશમાં તોફાન થાય પવનનો, એમ એના ઝબકારા વધવા માંડે. પાણી કે પવન એ વીજળીના અગ્નિને ઓલવી શકતા નથી. એવા પણ મોટા પુરુષ હોય છે જે ગમે એવા વિષય વિલાસના વાવાઝોડા ફૂંકાય છતાંય પોતાનો પ્રકાશ જાળવી રાખે, એની પોતાની સ્થિતિમાંથી ડગે નહીં, આવા પણ મોટા પુરુષ હોય છે. અને ચોથો પ્રકાર વડવાનળ અગ્નિ જેવા. પુરાણમાં એક કથા છે, સમુદ્રમાં વડવાનળ અગ્નિ રહે છે. આ એક કથા રૂપક જેવી છે, વાસ્તવિકતા છે પણ રજૂઆત એક રૂપકની રીતે છે. સમુદ્રમાં વડવાનળ અગ્નિ રહે છે અને સમુદ્રનું ખારું પાણી પીએ છે અને મીઠું બનાવી દે છે, અને મેઘ એ પાણી લાવીને આ ધરતી ઉપર વરસાવે છે. આમ જોઈએ તો આ પ્રક્રિયા સાચી છે પણ પુરાણની રજૂઆત એક દ્રષ્ટાંતના રૂપમાં છે. સૂર્યના કિરણોથી સમુદ્રમાં કાતિલ ગરમી પેદા થાય, સમુદ્રના પાણીના ગર્ભમાં થયેલી ગરમી, ગરમીથી પાણી વરાળ થાય, મીઠું બની જાય, આકાશમાં ચડી જાય અને વરસાદે લાવીને આ ધરતીને ભીંજવે છે. સ્વામિનારાયણ ભગવાન આ પુરાણની કથાને અહીં રજૂ કરે છે કે એ વડવાનળ અગ્નિ સમુદ્રમાં જ રહે છે છતાં સમુદ્રના પાણીથી ઓલવાતો નથી, સમુદ્રના જળને પીને એ મીઠું કરીને આપે છે અને એ પાણીથી આ ધરતી ઉપર અનેકવિધ અનાજ અને રસ પાકે છે. એવા જે મોટા પુરુષ છે એ સમુદ્રના જળ જેવા ખારા જીવ એને મીઠા કરી નાખે છે. મોટા પુરુષ ચાર પ્રકારના, દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા. વડવાનળ અગ્નિ જેવા મહાન પુરુષો એનો હાથ અડે ને કામ થઈ જાય. આપણી બાજુમાં માણસા ગામ છે, ત્યાંના એક ભક્ત હતા નરસિંહભાઈ ભૂદેવ. ઢળતી ઉંમરે ગર્ભંગ થયા. આ તો એક સામાજિક બાબત છે. નરસિંહભાઈને વિચાર આવ્યો કે ફરીથી લગ્ન કરું, સગા સંબંધીઓ થોડા સ્નેહી એ બધાની સલાહ નહોતી કે જે હવે સારું ના લાગે. સમાજની રીતે શોભે નહીં અને સત્સંગની રીતે પણ સારું ના લાગે. ભજન કરો, ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. શાંતિથી ભજન કરો. બહુ થયો, સંસાર તમે જોઈ લીધો. ભક્તિ કરો, ભજન કરો, પણ નરસિંહભાઈને અંતરમાં ઈચ્છા રહ્યા કરે કે ના ના પુનર્લગ્ન કરું. ત્યાં કોઈએ કહ્યું એમ કરો, જાઓ ગુરુના આશીર્વાદ તો લઈ આવો, એમની આજ્ઞા લઈ આવો. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામીની બાજુમાં બેઠા. સ્વામીએ ના પાડી, ના તારે ભજન કરવાનું છે, તારે ઠાકોરજીની સેવા કરવાની છે. હવે સંસારમાંથી ભગવાને તને છોડાવ્યો છે એટલે ફરીથી હવે સંસારના બંધનમાં જવાની જરૂર નથી. અહીંના આગળ હવે નરસિંહભાઈ સાચી વાત કહે છે. સમાજ આગળ સાચી વાત નહોતી કહી, સગાની આગળ સાચી વાત નહોતી કહી. નિખાલસ કોની પાસે થવાય? શ્રીજી મહારાજે વચનામૃતમાં એ પણ શીખવાડ્યું છે, આવો ભાઈ મું જેવી તું થાય એની આગળ ગાઢ સંકલ્પ કહેવાથી કોઈ ફાયદો નથી થતો. તમે રસ્તે ચાલતા માણસને પકડીને કોક મને પેટમાં દુખે છે, તેમાં શું ઉપાય થાય? કઈ નહીં, પેલો હસતો જશે, હેડ્યો જશે. પણ કોઈ વૈદ્ય કે ડોક્ટર પાસે જઈને કહો કે પેટમાં દુખે છે તો એનો કંઈક ઉપાય જરૂર થાય. એમ મનના ઘાટ સંકલ્પ એ સંત પાસે કહેવાય. નરસિંહભાઈએ ગોપાળાનંદ સ્વામી આગળ સ્પષ્ટતા કરી કે સ્વામી બધાએ ના પાડે છે, તમે પણ ના પાડો છો, પણ મનમાં વાસના મટી નથી, વાસના નિર્મૂળ નથી થઈ. એટલે ગોપાળાનંદ સ્વામી હસ્યા. જે ઓસરીમાં બેઠા હતા સ્વામી, એની બાજુમાં એક લાકડાની થાંભલી હતી. નરસિંહ જો આ થાંભલી સામે જો, આ થાંભલીને કોઈ દાડો વાસના આવે? ના સ્વામી, એ તો લાકડાની જડ થાંભલી છે. અને ગોપાળાનંદ સ્વામી નરસિંહભાઈના બરડા ઉપર હાથ ફેરવીને કહે છે, આજથી તું પણ નિર્વાસનિક જા. મનમાંથી ઈચ્છા જતી રહી, વાસના નિર્મૂળ થઈ ગઈ. પછી તો એણે ઘર છોડી દીધું, બ્રહ્મચારી બન્યા અને જીવ્યા ત્યાં સુધી માણસા મંદિરમાં ઠાકોરજીની સેવા કરી. આ વડવા નળ અગ્નિ સંપર્કમાં આવે તો ગમે એવું ખારું પાણી હોય પણ મીઠું કરી દેતા વાર ન લાગે. એટલે શ્રીજી મહારાજ કહે છે એવી રીતે એ ચાર પ્રકારના જે મોટા પુરુષ કયા, એમાં વીજળીના અગ્નિ જેવા અને સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે, એમની સેવા પોતપોતાના ધર્મમાં રહીને મન કર્મ વચને કરીને કરે તો જીવના હૃદયમાં મહાત્મા સહિત ભક્તિ આવે છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન હતો ને કે આવી અસાધારણ ભક્તિ કઈ રીતે આવે, એટલે શ્રીજી મહારાજે કહ્યું કે આવા સંતની વીજળી જેવા કે વડવા નળ જેવા મહાપુરુષ એમની જો સેવા કરે તો ભાઈ હૈયામાં ભક્તિનો વાસ થાય છે. વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે એમ જાણવાનું, અને વડવાનળ અગ્નિ જેવા સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવાનું.